એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
તો ચાલો આજે આપણે જે કૃતિની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ તે છે ડેલિયા ઓવેન્સની વેર ધ ક્રોડેડ સિંગ. 2018માં આ પુસ્તક આવ્યું અને ખરેખર એક ઘટના બની ગયું.
બિલકુલ, રીસ વિધરસ્પૂનના બુક ક્લબથી લઈને દુનિયાભરના બેસ્ટ સેલર લિસ્ટ સુધી, અને પછી તો એના પર એક સફળ ફિલ્મ પણ બની.
હા, પણ આજે આપણે માત્ર વાર્તા કહેવા નથી માંગતા, આપણો હેતુ કંઈક ઊંડો છે.
સાચી વાત છે. આપણી આજની ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ વાર્તા આટલી બધી અસરકારક કેમ છે, અને એનો જવાબ મને લાગે છે કે લેખિકાની પોતાની પૃષ્ઠભૂમિમાં છુપાયેલો છે. ડેલિયા ઓવન્સ કોઈ સામાન્ય નવલકથાકાર નથી, એ તો એક ઝૂઓલોજિસ્ટ છે,
પ્રાણીશાસ્ત્રી. અને અહીંયા જ આખી વાત રસપ્રદ બને છે, નહીં?
ચોક્કસ.
મતલબ કે એક વૈજ્ઞાનિક જેણે દાયકાઓ સુધી આફ્રિકાના જંગલોમાં સિંહ અને હાયના જેવા સામાજિક પ્રાણીઓનો અભ્યાસ કર્યો હોય, એ અચાનક માનવ સંબંધો પર એક નવલકથા લખે છે. તો શું આ પુસ્તક એમના વૈજ્ઞાનિક અવલોકનોનું જ એક માનવ સ્વરૂપ છે?
તમે બરાબર મુદ્દા પર આવ્યા. ઓવેન્સે વર્ષો સુધી જોયું કે કેવી રીતે કોઈ પ્રાણીના જૂથમાંથી કોઈ એકલવાયા પ્રાણીને બહાર ધકેલી દેવામાં આવે છે, એનો બહિષ્કાર કરવામાં આવે છે. આ જ ગતિશીલતા, આ જ ડાયનેમિક્સ આપણને આ નવલકથાના કેન્દ્રમાં જોવા મળે છે.
અને વાર્તાનું સેટિંગ?
હા, નોર્થ કેરોલાઇનાનું માર્શલેન્ડ, એટલે કે પેલો ભેજવાળો રહસ્યમય દરિયાકાંઠાનો વિસ્તાર. અને આ માર્શ ખાલી એક જગ્યા નથી,
એ પોતે જ એક જીવંત પાત્ર છે.
બિલકુલ, જે આપણી મુખ્ય પાત્ર કાયાને શીખવે પણ છે અને તેનું રક્ષણ પણ કરે છે.
વાહ, તો ચાલો આ માર્શ અને તેની એકલવાઈ રહેવાસી કાયાની દુનિયામાં પ્રવેશ કરીએ. લેખિકાએ વાર્તા કહેવા માટે બે અલગ અલગ સમયરેખાનો ઉપયોગ કર્યો છે જે એકબીજા સાથે વણાયેલી છે. એ કેવી રીતે કામ કરે છે?
ખૂબ જ અસરકારક રીતે. પહેલી સમયરેખા 1952થી શરૂ થાય છે. એ આપણને નાની કાયાની કહાણી કહે છે,
જેને શહેરના લોકો તિરસ્કારથી માર્શગર્લ કહીને બોલાવે છે.
હા, અને આપણે જોઈએ છીએ કે કેવી રીતે એનો પરિવાર એક પછી એક તેને છોડીને જતો રહે છે, અને એ આ નિર્જન જગ્યાએ એકલી મોટી થાય છે.
અને બીજી સમયરેખા, એ ક્યાંથી શરૂ થાય છે?
બીજી સમયરેખા સીધી 1969માં શરૂ થાય છે, એકદમ એક હત્યાના રહસ્ય સાથે.
ઓહ,
શહેરનો લોકપ્રિય યુવાન ચેઝ એન્ડ્રુઝ એક ટાવર નીચે મૃત હાલતમાં મળે છે. કોઈ પુરાવા નથી, કોઈ સાક્ષી નથી, અને શંકાની સોય સીધી જઈને અટકે છે પેલી માર્શગર્લ પર.
એટલે એક તરફ એક છોકરીના અસ્તિત્વની લડાઈ અને બીજી તરફ એક હત્યાની તપાસ, આ બંને ભેગા થઈને એક મોટો સવાલ ઊભો કરે છે. જ્યારે સમાજ તમને બહાર ધકેલી દે, તો શું તમારે સમાજના નિયમોનું પાલન કરવું જરૂરી છે?
અને આ સવાલનો જવાબ આપણને કાયાના પાત્રની વિકાસયાત્રામાં મળે છે. ચાલો એના પર વાત કરીએ.
કાયા ક્લાર્ક.
હા, 6 વર્ષની ઉંમરે એની મા ઘર છોડીને જાય છે, પછી ભાઈ બહેન, અને છેલ્લે એનો શરાબી અને હિંસક પિતા પણ. વિચાર તો કરો, એ નાનકડી છોકરી પર શું વીત્યું હશે.
છતાં પણ તે હાર નથી માનતી, એ માર્શને જ પોતાની મા બનાવી લે છે.
સાચી વાત.
દરિયાના મોજા પાસેથી લય શીખે છે, પક્ષીઓ પાસેથી સાવચેતી, અને જંતુઓ પાસેથી અસ્તિત્વ ટકાવવાની કળા. તે ભણેલી નથી, પણ કુદરતની પાઠશાળામાં તે સૌથી હોશિયાર વિદ્યાર્થી છે.
એકદમ સાચું કહ્યું. અને એની આ યાત્રામાં એક વળંગ ત્યારે આવે છે જ્યારે એના જીવનમાં ટેટ વોકર આવે છે.
ટેટ?
હા, ટેટ એ પહેલો માણસ છે જે કાયાને માર્શ ગર્લ તરીકે નહીં પણ એક વ્યક્તિ તરીકે જુએ છે. તે એને માત્ર મિત્રતા નથી આપતો, પણ એક એવી ભેટ આપે છે જે એનું જીવન બદલી નાખે છે.
શબ્દોની ભેટ, તે કાયાને વાંચતા શીખવે છે.
બરાબર.
મને એ વાક્ય બહુ ગમે છે જ્યાં કાયા કહે છે, મને ખબર નહોતી કે શબ્દોમાં આટલું બધું સમાઈ શકે છે. અચાનક એની એકલતા ભરેલી દુનિયા જ્ઞાન અને કલ્પનાથી ભરાઈ જાય છે. એમના સંબંધની શરૂઆત પણ કેટલી સુંદર રીતે થાય છે, પીછાઓની આપલેથી.
હા, એમનો પ્રેમ નિર્દોષ અને બૌદ્ધિક છે, પણ અહીંયા જ કાયાનો સૌથી મોટો ડર કે એને છોડી દેવામાં આવશે તે સાચો પડે છે.
એટલે કે ટેટ પણ?
હા, ટેટ કોલેજ જાય છે અને પાછા આવવાનું વચન તોડી નાખે છે. કાયા માટે આ એક મોટો આઘાત છે. તે ફરીથી એ જ તારણ પર આવે છે કે જેને પણ તે પ્રેમ કરશે તે તેને છોડીને જ જશે.
અને ટેટ દ્વારા સર્જાયેલો આ ખાલી પોજ એક એવા પાત્ર માટે જગ્યા બનાવે છે જે એનાથી બિલકુલ વિપરીત છે, ચેઝ એન્ડ્રુઝ.
બરાબર. જો ટેટ બૌદ્ધિક અને શુદ્ધ પ્રેમનું પ્રતીક હોય તો ચેઝ એ શારીરિક આકર્ષણ અને સામાજિક દંભનું પ્રતીક છે.
શહેરનો ગોલ્ડન બોય.
હા, દેખાવડો, અમીર, લોકપ્રિય. કાયા માટે તે એ સભ્ય દુનિયાનો હિસ્સો છે જેનો ભાગ બનવા તે કદાચ ક્યાંક ને ક્યાંક ઈચ્છે છે.
પણ ચેઝનો પ્રેમ સાચો નથી, ખરું ને?
ના, જરાય નહીં.
એ તો માત્ર એક ટ્રોફી જીતવા જેવું છે. તે કાયાને છીપલાનો હાર પહેરાવે છે, લગ્નના વચનો આપે છે, પણ પાછળથી ખબર પડે છે કે એણે તો શહેરમાં બીજી કોઈ છોકરી સાથે સગાઈ કરી લીધી છે.
ચેઝનું પાત્ર છે ને એ સમાજની ક્રૂરતાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે કાયા એની સાથે સંબંધ તોડી નાખે છે ત્યારે ચેઝનો અહંકાર ઘવાઈ જાય છે અને તે હિંસક બની જાય છે.
તે કાયા પર હુમલો કરે છે.
હા, અને આ ઘટના કાયાને સમજાવી દે છે કે જંગલના શિકારીઓ કરતાં માણસોના રૂપમાં રહેલા શિકારીઓ વધુ ખતરનાક હોય છે.
આ બધા પાત્રોની વચ્ચે બે પાત્રો એવા છે જેઓ આશાનું કિરણ બનીને આવે છે.
જમ્પિન અને મેબલ.
હા,
તેઓ આ નવલકથાનું નૈતિક હોકાયંત્ર છે. એક અશ્વેત દંપતિ જેઓ પોતે પણ મુખ્ય સમાજથી અલગ અને હાંશિયામાં જીવે છે.
એટલે જ તેઓ કાયાની પીડાને સમજી શકે છે.
બિલકુલ. તેઓ કોઈ સવાલ પૂછ્યા વગર, કોઈ અપેક્ષા રાખ્યા વગર કાયાને મદદ કરે છે. તેઓ સાબિત કરે છે કે પરિવાર લોહીના સંબંધથી નહીં પણ દયા અને કરુણાથી બને છે.
તો આ બધું આપણને પાછું પેલી હત્યાની તપાસ પર લઈ આવે છે. ચેઝ મૃત્યુ પામ્યો છે
અને શહેરના લોકો માટે ગુનેગાર સ્પષ્ટ છે, માર્શગલ.
પણ શું પોલીસને કોઈ નક્કર પુરાવા મળે છે?
મા, અને અહીંયા જ વાર્તામાં પૂર્વગ્રહનો મુદ્દો સામે આવે છે. પોલીસ પાસે કોઈ ફિંગરપ્રિન્ટ્સ નથી, કોઈ પગરા નિશાન નથી. જે કંઈ છે તે માત્ર સંયોગો છે.
જીવા કે
જેમ કે ચેઝના જેકેટ પર મળેલા લાલ ઉનના રેસા, એવા રેસા જે કદાચ ટેટે કાયાને આપેલી ટોપીના હોઈ શકે, પણ એ કોઈ પાક્કો પુરાવો નથી.
અને પેલો છીપલાનો હાર પણ ગાયબ હતો જે ચેઝ હંમેશા પહેરી રાખતો હતો.
હા,
આ બધું કાયા તરફ આંગળી ચીંધે છે, પણ માત્ર એટલા માટે કે શહેરના લોકો પહેલેથી જ તેને ગુનેગાર માની ચૂક્યા છે.
એ જ તો.
આ તો એવું જ થયું ને કે જેને તમે પહેલેથી જ અલગ સમજતા હો એને દોષી ઠેરવવો સૌથી સહેલો છે.
આ જ તો સામાજિક બહિષ્કારની ટ્રેજેડી છે. આખી વાત કોર્ટરૂમ ડ્રામા સુધી પહોંચે છે, જે નવલકથાનો ક્લાઇમેક્સ છે. અહીં માત્ર કાયાનો કેસ નથી લડાતો, પણ બે અલગ અલગ ન્યાય પ્રણાલીઓ વચ્ચે ટક્કર થાય છે, માણસોનો કાયદો અને કુદરતનો કાયદો.
અને પરિણામ શું આવે છે? કોણ જીતે છે?
પુરાવાના અભાવે જ્યુરી કાયાને નિર્દોષ જાહેર કરે છે.
ઓ, સારું.
એવું લાગે છે કે વાર્તાનો સુખદ અંત આવ્યો. કાયા પાછી પોતાના માર્શમાં જાય છે. ટેટ, જે આટલા વર્ષો પછી પોતાની ભૂલ સુધારીને પાછો ફર્યો છે, તે એની સાથે જોડાય છે. તેઓ એક શાંત અને સુંદર જીવન જીવે છે. કાયા પ્રકૃતિ પર પુસ્તકો લખીને એક પ્રખ્યાત લેખિકા બને છે અને 64 વર્ષની ઉંમરે પોતાની પ્રિય બોટમાં શાંતિથી મૃત્યુ પામે છે.
વાહ, તો અંતે તેને શાંતિ અને પ્રેમ મળ્યા. પણ મને એવું કેમ લાગે છે કે વાર્તા અહીં પૂરી નથી થતી, કંઈક ખૂટે છે.
તમે સાચા છો. અહીંયા જ લેખિકા વાચકને એક એવો ઝટકો આપે છે જે આખી વાર્તાનો અર્થ બદલી નાખે છે.
એમ?
કાયાના મૃત્યુના વર્ષો પછી ટેટ એનો સામાન ગોઠવી રહ્યો હોય છે ત્યારે તેને એક છુપાવેલો ડબ્બો મળે છે. એ ડબ્બાની અંદર તેને ચેઝનો પેલો ખોવાયેલો છીપલાનો હાર મળે છે.
શું? તો એનો મતલબ કાયા પાસે હતો?
હા, અને એટલું જ નહીં, એ ડબ્બામાં અમાન્ડા હેમિલ્ટન નામના ઉપનામથી લખાયેલું કાયાનું એક કવિતાઓનું પુસ્તક પણ મળે છે.
ઓકે.
ટેટ એમાંથી ધ ફાયરફ્લાય નામની એક કવિતા વાંચે છે. એ કવિતામાં વર્ણન છે કે કેવી રીતે માદા આગ્યો એટલે કે ફાયરફ્લાય પોતાના પ્રકાશથી નર આગ્યાને આકર્ષે છે અને પછી તેને મારી નાખે છે.
ઓ બાપરે, તો આછી વાતનો ખુલાસો અહીં થાય છે.
હા,
કાયાએ જ ચેઝને માર્યો હતો. પણ કેવી રીતે? તે તો એ સમયે શહેરમાં પણ નહોતી.
એણે બસના રૂટ અને સમયપત્રકનો એટલી ચાલાકીથી ઉપયોગ કર્યો કે એણે પોતાના માટે એક પરફેક્ટ એલિબાઈ ઊભી કરી દીધી. કોઈ કલ્પના પણ ન કરી શકે.
પણ અહીંયા મોટો સવાલ એ નથી કે કેવી રીતે, પણ કેમ? શું આ બદલો હતો? ઈર્ષા હતી?
મને નથી લાગતું. ચેઝ એના પર હુમલો કર્યો હતો. તે એના માટે એક શિકારી બની ગયો હતો.
તો શું કાયાનું આકૃત્ય હત્યા નહોતું પણ આત્મરક્ષણ હતું?
બિલકુલ,
જેમ જંગલમાં કોઈ પ્રાણી શિકારીથી બચવા માટે કરે છે.
બરાબર એ જ. અને અહીંયા જ લેખિકાની પ્રાણીશાસ્ત્રી તરીકેની દ્રષ્ટિ કામ આવે છે. તે કાયાના કૃત્યને માનવીય નૈતિકતાના દ્રષ્ટિકોણથી નથી જોતી,
પણ કુદરતી અસ્તિત્વના નિયમ તરીકે જુએ છે.
હા, માર્શે એને શીખવ્યું હતું કે ટકી રહેવા માટે ક્યારેક શિકારીને ખતમ કરવો પડે છે. વાર્તામાં એક જગ્યાએ કહ્યું છે, માર્શ મૃત્યુ વિશે બધું જ જાણે છે અને તેને દુર્ઘટના કે પાપ તરીકે જોતું નથી.
વાહ,
કાયા માટે ચેઝને દૂર કરવો એક જૈવિક જરૂરિયાત હતી.
આ તો આખી વાતને એક નવા જ સ્તર પર લઈ જાય છે. તો શું લેખિકા એવું સૂચવી રહી છે કે સમાજનો ન્યાય એટલો પોકળ છે કે ક્યારેક કુદરતી ન્યાયને જ અનુસરવું પડે? શું કાયાનું કૃત્ય ખરેખર ન્યાયી ઠેરવી શકાય? આ તો વાચક માટે બહુ મોટો પ્રશ્ન છે.
અને લેખિકા જાણી જોઈને આ પ્રશ્ન ખુલ્લો છોડી દેશે. તે આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણી અંદર રહેલો સભ્ય માણસ અને જંગલી પ્રાણી
એમની વચ્ચેની ભેદરેખા કેટલી પાતળી છે.
બરાબર, કાયાનું જીવન એ વાતની ઉજવણી છે કે માણસ ગમે તેવી પરિસ્થિતિમાં પણ ટકી શકે છે. પણ એ આપણને એ પણ યાદ અપાવે છે કે અસ્તિત્વની લડાઈના કોઈ સરળ જવાબ નથી હોતા.
આ વાર્તા આપણને શીખવે છે કે જંગલીપણું ફક્ત કુદરતના ખોળે માર્શ જેવી જગ્યાઓમાં જ નથી હોતું, પરંતુ તે માનવ હૃદયના ઊંડાણમાં અને આપણા કહેવાતા સભ્ય સમાજમાં પણ વસેલું છે.
અને સાચું અસ્તિત્વ કદાચ ત્યારે જ શક્ય બને છે જ્યારે દુનિયાના બનાવેલા નિયમો તમારા માટે કામ કરવાનું બંધ કરી દે અને તમારે તમારા પોતાના નિયમો બનાવવા પડે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.